શ્રી પ્રવચન સાર ગાથા 239 અને 240 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 162.
અથ ભૂવો પુરુષોક્ત આત્મજ્ઞાન રહિતસ્ય સર્વ આગમ જ્ઞાન તત્વાર શ્રદ્ધાન સંયુક્તાનામ યોગપદ્યમ અપી અકિંચિત કર્મ ઇતિ ઉપદિશતિ. આ ગાથામાં પૂર્વ સૂત્રમાં કહ્યું તેવું આત્મજ્ઞાન, પૂર્વ સૂત્રોક્ત આત્મજ્ઞાન, આગળના સૂત્રમાં કહ્યું તેવું આત્મજ્ઞાન રહીતને, એવું આત્મજ્ઞાન જેને નથી તેને સર્વ આગમ જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, તત્વની શ્રદ્ધા અને સંયમપણું એક સાથે હોવા છતાં, એટલે વ્યવહાર જ્ઞાન દર્શન અને ચારિત્ર, વ્યવહાર રત્ન ત્રય એ ત્રણેય એક સાથે હોવા છતાં, એ વાત એટલા માટે લીધી છે કે દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને ધર્મ કહેવામાં આવે છે. તો બાહ્ય દ્રષ્ટિવાન જીવો એમ માને છે કે અમને શાસ્ત્ર જ્ઞાન તો છે, અમારી શ્રદ્ધા પણ અમારું જ્ઞાન છે એવી જ છે, વિપરીત નથી અમે એમ માનીએ છીએ, અને બહાર માં સંયમ વગેરે ચારિત્રને પાળીએ છીએ. તો દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થઈ ગઈ ને એટલે એ ધર્મ છે. કહે છે કે આત્માના જ્ઞાન રહીતને આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને બાહ્ય સંયમ એ ત્રણેય એક સાથે, યુગપદ એટલે એક સાથે હોવા છતાં પણ અકિંચિત કર છે એટલે આત્માને કાંઈ લાભ કરતા નથી. લાભ કરતા નથી એટલે આત્માના પરિણામમાં આત્મિક શાંતિ ઉપજતી નથી, આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી. શાસ્ત્ર અનુસાર જ્ઞાન છે, વિપરીત નહીં. શાસ્ત્ર અનુસાર જ્ઞાન છે, વિશ્વાસ પણ બુદ્ધિપૂર્વક એનો એમ જ છે, હું બીજું કઈ માનતો, આ સિવાય હું બીજું કઈ માનતો નથી, અને બહારમાં સંયમ પણ પાળે છે. તો પણ તે આત્માને શાંતિનું કારણ નથી, અકિંચિત કર થોડી પણ શાંતિ ઉપજાવે એમ નથી. ઠીક, પ્રવૃત્તિ ન કરે, નિવૃત્ત થઈને ચારિત્રને પાળે, તો દીક્ષા લી તરફ તો નિવૃત્ત જ હોય ને, પ્રવૃત્તિનો ક્યાં સવાલ છે. તો પણ એને કાંઈ શાંતિ ન થાય, કાંઈ લાભ ન થાય, કાંઈ લાભનું કારણ નથી. કથંચિત લાભનું કારણ છે એમ નથી કહ્યું, અકિંચિત કર્મ કાંઈ પણ એને લાભનું કારણ નથી, એવો આ ગાથામાં ઉપદેશ કરે છે. ઇતિ ઉપદિશતિ. પરમાણુ પ્રમાણુ વા મુચ્છા દેહાદી સુજસ્વપૂર્ણો વિજદી, પરમાણુ માત્રમ વા મુચ્છા શ્રીષુ વિષયેષુ યસ્ય પુરુષસ્ય પુનર્વિદ્યતે યદિ ચેત. જો કોઈ આત્માને દેહાદી વિષયોમાં પરમાણુ માત્ર એટલે જરાક પણ, થોડી પણ, અલ્પ પણ મૂર્છા છે, મમત્વ છે અથવા રાગ વર્તે છે, જો એ પ્રકાર ખોખ રાગ છે તો પણ દર્શન જ નથી એમ કે છે, સ્વસંવેદન નથી એમ લે. સ્વસંવેદન જ્ઞાનમ નાસ્તી એ ગાથા તો એ છે. આટલો બધો ત્યાગ કર્યો છે, ગ્રહસ્થપણું છોડ્યું, કુટુંબ પરિવાર છોડ્યા, માલ મિલકત ને આબરૂ છોડી, અને હજી એને થોડોક રાગ છે તો કે નહીં, થોડો રાગ છે એમ દેખાય છે. યુગમાં તો એને થોડોક રાગ છે એમ દેખાય છે, પણ સ્વસંવેદનનો અભાવ છે એટલે આત્મજ્ઞાન થયું નથી. એટલે રાગનો અભાવ થવાની શરૂઆત કરી નથી તો એને થોડો રાગ છે એમ કેમ કહું? એને કાંઈ લાભ નહીં થાય. જો થોડોક જ રાગ હોય, ઘણો રાગ ચાલ્યો ગયો હોય તો એટલો લાભ થયો ગણવો જોઈએ ને. પણ આ તો ગાથાનું મથાળું એ છે, હિડિંગ એનું એ છે કે એને કાંઈ પણ લાભ થયો નથી એમ કહું. બાહ્ય દ્રષ્ટિવાન જીવને એની બાહ્ય દ્રષ્ટિ ઉપર ઘા પડે એવી આ ગાથા છે. ગણતરી થાય છે ને જીવને, જાણે અજાણે એને ગણતરી થાય છે કે આટલું તો મેં કર્યું. બારમાં જે કોઈ પ્રવૃત્તિ અથવા ફેરફાર કરે છે, પ્રવૃત્તિનો ફેરફાર છે બધો છે ને, એક અશુભ પ્રવૃત્તિ ને એક શુભ પ્રવૃત્તિ, એમાં અશુભ પ્રવૃત્તિનું છૂટવું અને શુભ પ્રવૃત્તિનું થવું, એમાં એમ ગણતરી થાય જાણે કે અજાણે. એ કોઈ જાણીને જ કરે એવી, અજાણપણે પણ એમ થાય કે આટલું તો મેં આત્માર્થે કર્યું, તો એ ધોખામાં રહી જાય છે. એ કોઈ બાહ્ય ક્રિયા એથી આત્માને થોડો પણ લાભ છે એમ નથી, અકિંચિત કર છે. હા, અંતર નિવૃત્તિ વાળાને એવી બાહ્ય નિવૃત્તિ હોય છે, પણ બાહ્ય નિવૃત્તિ કરવાથી અંતર નિવૃત્તિ થાય છે એમ નથી. અંતર નિવૃત્તિની ઉત્સુકતા વાળા જીવને બાહ્ય પ્રવૃત્તિ અરુચિ છે, એને એ ગમતી નથી, એને એ પોસાતી નથી, તેથી સહેજે એનું બાહ્ય પ્રવૃત્તિથી છૂટવું થાય છે એમ, બાહ્ય પ્રવૃત્તિનો મેળ થાય છે. પણ આ કરતા આમ થાય એમ વસ્તુના સ્વરૂપમાં નથી એમ એનો મર્મ છે. પરમાણુ માત્રમ વા, એટલે એમ કેમ કે દ્રષ્ટાંત છે એ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લેવામાં આવે છે, તેથી તેના પેટામાં બીજા નીચેના બધા પેટા વિભાગના પેટા દ્રષ્ટાંતોના એમાં બધો હિસાબ આવી જાય છે. પરમાણુ માત્રમાં થોડી પણ મૂર્છા દેહ અથવા કોઈ પણ વિષયમાં છે, જે પુરુષને પુનર્વિદ્ય તે વળી વિદ્યમાન છે, જો એમ છે સૌ સિદ્ધિ ન લભી, સિદ્ધિ મુક્તિ ન લભે, એની મુક્તિ થશે નહીં. કથમ ભૂત સર્વાગમ ધરોવી, સર્વાગમ ધરો પીતી, બધા જ શાસ્ત્રોને ધારણ કરતો વા છતાં, બધા શાસ્ત્રોને માથે ઉપાડ્યા છે એમ કહે છે, પૂટલું બાંધીને માથે ભાર ઉપાડ્યો છે એના જે મૂલ્ય ધારણામાં ધાર્યા છે, યાદદાસ્તમાં સ્પષ્ટ છે કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. એક એક શાસ્ત્રનો વિષય, એક એક ગાથાનો વિષય, નીતિઓ યાદ હોય કે 156માં પાને 12મી લીટીમાં આ વાત લખી છે. પણ એવી કાંઈ આત્માને લાભનું કારણ છે એમ છે. એ ઉઘાડનો વિષય છે, એ આત્માના જ્ઞાનનો વિષય નથી, ઉઘાડનો વિષય. કથમ ભૂત તો સર્વ આગંધરૂપી, એમ થોડાક જાણે છે અને થોડાક નથી જાણતો એમ નહીં, કેમ કે દ્રષ્ટાંતો સમર્થ લેવું જોઈએ ને. અયમત્ર અર્થ, અહીંયા એવો અર્થ છે કે સર્વ આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વાનામ યોગપદ્ય સતી यस्य देहादि विषये स्तोकमपि ममत्वं विद्यते तस्य पूर्वसूत्रोक्तं निर्विकल्प समाधि लक्षणं निश्चयरत्नत्रयात्मकं स्वसंवेदन ज्ञानं नास्ति इति एकता करे छे ने सर्वागम ज्ञान तत्वनु श्रद्धान श्रद्धान ने संयमपणानु एक साथे होवा छता पण युक्तपणे होवा छता पण जे देहादि विषय थोड़ू पण ममत्व जेने वर्ते छे स्तोकम अपि स्तोके तो थोड़ू थोड़ू पण ममत्व जेने वर्ते छे ए ममत्व वर्ते छे देखाय छे थोड़ू थोड़ो नो अर्थ एम छे कि बार मा विषयो बाह्य संयम ने हिसाबे विषयों ओछा देखाय छे निमित्तपणे राग ने राग नो विषय ओछो देखाय छे एटले थोड़ू ममत्व छे एम कहे छे खरेखर थोड़ू छे एम छे जेने थोड़ू पण ममत्व वर्ते छे एटले प्रवृत्तिपणे हो लब्धमां तो बधो મમતાનો ભંડાર સાજો છે તસ્ય તેને પૂર્વ સૂત્રોક્તમ નિર્વિકલ્પ સમાધિ લક્ષણમ નિશ્ચયરત્ન ત્રયાત્મકમ સ્વસંવેદન જ્ઞાનમ નાસ્તિ એવા જીવને નિર્વિકલ્પ સમાધિ જેનું લક્ષણ છે એનું જે નિશ્ચયરત્ન ત્રય સ્વરૂપ છે સ્વસંવેદન જ્ઞાન જેને નથી એટલે સ્વસંવેદન જ્ઞાનના અભાવમાં એ પર સાથેના થોડા પણ મમત્વમાં દેખાય છે એટલે એને બિલકુલ સિદ્ધિનું કોઈ કારણ રહેતું નથી એકતા બુદ્ધિ એટલે એકતા બુદ્ધિ એમ કહે છે પછી એનો હિસાબ કિતાબ બાહ્ય પ્રવૃત્તિની વધઘટ સાથે મૂકવામાં આવતો નથી ઘણા મીંડા છે લ્યો આ પાંચ મીંડા વધાર્યા મીંડામાં મીંડા કોક વધારે કે આ બીજા પાંચ વધાર્યા ભાઈ મીંડા વધે છે એમાં આગળ કોઈ આંખ છે સિદ્ધિ સ્વલક્ષ કરાવે એવી આ વાત છે આમ જોઈએ એટલા સમર્થ દ્રષ્ટાંત છે કે આગમ જ્ઞાનના જાણપણા વાળાને પણ એમ થાય કે આ કાંઈ આગમ જ્ઞાનનું જાણપણું છે એ કાંઈ જીવને લાભનું કારણ થશે એવું તો અહીંયા આચાર્ય ભગવાન ના પડે છે તેમ કોઈ બાહ્ય ક્રિયામાં સંયમિત શુભ પ્રવૃત્તિ છોડીને શુભ પ્રવૃત્તિમાં જેટલો કાંઈ આવે દ્રવ્યલિંગ જેટલું તો અત્યારે કાંઈ દેખાતો નથી પણ જેટલો જેને ઉદય અનુસાર જે તે પ્રકાર હોય તે બધો ઉદય અનુસાર હોય છે એ જ્ઞાન અનુસાર પરિણમન થવું ને એક ઉદય અનુસાર પરિણમન થવું એ બધી ઉદય કી ક્રિયા છે બેમાં ફેરફાર છે તેથી ક્યાંય જ્ઞાન અનુસાર એટલે અનુભવ અનુસાર અનુભવમાં સ્થિરતા વધે ને બહારમાં પ્રવૃત્તિ છૂટે એવી રીતે થાય છે ને ચડતી સ્થિતિ હોય છે જેમ જેમ સ્થિરતા વધે એમ બાહ્યની પ્રવૃત્તિ બહારની પ્રવૃત્તિ ઘટે નિવૃત્ત થાય આ એ બધું આગળ આવે છે ને એ તો એના જ્ઞાન અનુસાર છે અને એના અભાવમાં અનુભવના અભાવમાં બાહ્ય સંયોગોના ફેરફાર એ બધો ઉદય અનુસાર છે આ દીક્ષા પણ ઉદયના ઘરની હોય છે એમ કહે છે આત્માના ઘરની નથી પણ ઉદયના ઘરની છે એથી કાંઈ આત્માને લાભ થાય છે એમ છે સ્પષ્ટ છે ને આ તો સેંકડો વર્ષ પહેલા લખાયેલી ચીજ છે મૂળ આચાર્ય દિગંબરોના આચાર્ય મુનિ દશામાં ઝૂલતા ઝૂલતા આત્માના અનુભવમાં કલમને બોળી બોળીને લખે છે. નવી વાત ઊભી કરી છે એમ નથી. એ પેલા વચમાં અહીંયા 35 નંબરની ગાથા છે, એ વધારાની ગાથા છે. 34 આગળ વધારે ગાથાઓ આવી ગઈ છે, આ 35 ની ગાથા. ભાવ સંયમ સ્વરૂપમ કસયતી, દ્રવ્ય સંયમ અને ભાવ સંયમ નું સ્વરૂપ શું છે એ કહેવામાં આવે છે. સાગો આરંભો વિષય વિરાગો ખયો કસાયાણમ, સો સંયમોતી ભણિજો પવજ્જાયે વિશેષેણ. સાગો નિર્જ શુદ્ધાત્મ પરિગ્રહમ કૃત્વા બાહ્યાંતર પરિગ્રહ નિવૃત્તિ ત્યાગ. ત્યાગ કોને કહેવો? લોકો ત્યાગ ત્યાગની આગળ ઝૂકે છે. લોકો ત્યાગી જુએ એટલે જેનો આ વિષયમાં પ્રવેશ નથી એવા જગતના સામાન્ય સાધારણ જીવો નમે છે કે ભાઈ આ તો ત્યાગી છે, આપણે ત્યાગ કરી શકતા નથી ને એને ત્યાગ કર્યો છે. આ ત્યાગનું સ્વરૂપ છે કે નિજ શુદ્ધાત્મ પરિગ્રહમ કૃત્વા, પરિગ્રહ કરીને ત્યાગ કરાય છે એમ કહે છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ગ્રહણ કરીને અનુભવ કરીને તે પૂર્વક બાહ્યાભ્યંતર પરિગ્રહ નિવૃત્તિ ત્યાગ, બાર અને અભ્યંતરના પરિગ્રહની નિવૃત્તિને ત્યાગ કહેવામાં આવે છે. બાહ્ય પરિગ્રહમાં આ બધા સંયોગો જેટલા કોઈ પૂર્વકર્મ અનુસાર ઉદય અનુસાર હોય છે તે બાહ્ય પરિગ્રહ છે, અને અંદરમાં રાગ દ્વેષ મોહ આદિના જેટલા કોઈ વિકારી પરિણામ છે, દૂષિત પરિણામ છે, તે તમામને અંતર પરિગ્રહ કહેવામાં આવે છે. કેમ કે બીજી ચીજને ગ્રહણ કરી એટલે પરિગ્રહ દોષવાન છે. સ્વશુદ્ધ આત્મા નિજ વસ્તુને ગ્રહણ કર્યું એ નિર્દોષ છે, એ સત્ય છે. એટલે બહારના રાગે ફોરિન છે મટીરિયલ ને, પરમાણુ ભાન આત્માના હિસાબે બીજી ચીજ છે. એટલે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહની નિવૃત્તિને ત્યાગ કહેવામાં આવે છે. માત્ર બાહ્ય નિવૃત્તિને ત્યાગ કહેવો એ ખરેખર ત્યાગનું સ્વરૂપ છે. હા, શુદ્ધાત્માના ગ્રહણ પૂર્વક એ પહેલી વાત લીધી છે. નિજ શુદ્ધાત્મ પરિગ્રહમ કૃત્વા, પોતાના સ્વરૂપને સુજ્ઞાન જ્ઞાન ચારિત્રમાં સારી રીતે ગ્રહણ કરીને બહારને અભ્યંતર ત્યાગ કરવો પરતત્વનો, એટલે એનાથી છૂટું પોતાનું તત્વ છે એનો અનુભવ કરવો અને એ પરતત્વમાં મમત્વ ન થવું એને ખરેખર ત્યાગ કહેવામાં આવે છે. એ ત્યાગનું સ્વરૂપ છે. અણારંભો નિષ્ક્રિય નિજ શુદ્ધાત્મ દ્રવ્ય સ્થિતવા મનો વચન કાય વ્યાપાર નિવૃત્તિ હિ અણારંભ. અણારંભ કોને કહેવો? આરંભથી વિરુદ્ધ પરદ્રવ્યની પ્રવૃત્તિને આરંભ કહેવામાં આવે છે, અને પરદ્રવ્યની પ્રવૃત્તિથી માણસ નિવૃત્ત થાય બારમાં ત્યારે એને અનારંભી કહેવામાં આવે છે. કારણ આરંભને છોડ્યો, આરંભને છોડ્યો અને પરિગ્રહને છોડ્યો. અહીંયા કહે છે કે પોતાના નિષ્ક્રિય નિજ શુદ્ધાત્મ દ્રવ્યમાં સ્થિરતાપૂર્વક આત્મા ત્રિકાળ અપરિણામી ધ્રુવ નિષ્ક્રિય તત્વ છે. આવે છે નિષ્ક્રિય શબ્દ 320. નિષ્ક્રિય કો અર્થ એમ કરીને પૂછ્યું છે. આત્મા નિષ્ક્રિય છે, દેશનાચાર દેવની ટીકા છે, એ સમયસરની વાત છે. પોતે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે નિષ્ક્રિય કો અર્થ, નિષ્ક્રિય નો શું અર્થ છે? એટલે અહીંયા તમે નિષ્ક્રિય કહીને આત્માને કેવો કહેવા માંગો છો? આત્માનો કયો ભાવ બતાવવા માંગો છો? કે બંધ ને બંધના કારણ, મોક્ષ ને મોક્ષના કારણ, એનાથી જે શૂન્ય છે તેને નિષ્ક્રિય કહેવામાં આવે છે. એટલે એને કરતો નથી, બંધ ને બંધના કારણને કરતો નથી, મોક્ષ ને મોક્ષના કારણને કરતો નથી. એવું જે ત્રિકાળી ધ્રુવ દળ, એને નિષ્ક્રિય કહેવામાં આવ્યું છે. એવા શુદ્ધાત્મ દ્રવ્યમાં મોટા મોટું સંસ્કૃત, મોટા ટાઈપનું સંસ્કૃત એ સામાન્ય જ્યાં એકાગ્ર, કે એકાગ્ર વસ્તુ નિશ્ચય, નિશ્ચય બને આગમ વડે આગમ પ્રવર્તન મુખ્ય છે. આ અધિકાર શરૂ કર્યો છે ને એની પહેલી ગાથા છે. એમ કહ્યું કે કૃત નિશ્ચય નિષ્ક્રિય નિર્ભોગમ, એ આત્માનું જ વિશેષણ છે. એમાં કૃત નિશ્ચય એમ શબ્દ છે ભાઈ, હું એક નિશ્ચય કૃત નિશ્ચય, કૃત નિશ્ચય નિષ્ક્રિય, બરાબર નિશ્ચય કરાયેલો અને જે નિષ્ક્રિય છે, જે નિર્ભોગ છે, યુગપદ અપિત યુગપદ પિત વિશ્વમ વિશ્વ કેમ ભગવંતમ આત્માન પશ્યંત સતતમ, ત્યાં નિષ્ક્રિય ચાલી ગયું. જે કૃત નિશ્ચય છે, નિષ્ક્રિય છે અને નિર્ભોગ છે, એવા આત્મ ભગવાન આત્માને કે જે યુગપત વિશ્વને પીજતો હોવા છતાં પણ વિશ્વ પણ નહીં થવાથી એક છે, તેને નહીં દેખતો હોવાને જે તેને સતત વિગ્રતા જ હોય છે, નથી થતી. અહીંયા સ્થિરતાનો આધાર છે, સ્થિરતાનો વિષય છે. નિજ શુદ્ધાત્મ દ્રવ્ય સ્થિતવા, નિષ્ક્રિય એવું જે પોતાનો શુદ્ધાત્મ દ્રવ્ય, એમાં સ્થિરતા પૂર્વક, એમાં સ્થિરતા કરીને મન વચન કાયના વ્યાપારની નિવૃત્તિ થવી એને અનારંભ કહેવામાં આવે છે. એ આરંભ રહી જ પણ છે. ઉપયોગની સ્વરૂપ સ્થિરતા અંદરમાં જામે અને એ પૂર્વક પછી મન વચન કાયાનો વ્યાપાર અટકી જાય, થાય નહીં, કરવો નહીં પડે એમ નહીં પણ થાય નહીં, એને અનારંભ દશા કહેવામાં આવી છે. કહ્યું તો શું છે, કૃત્રિમતા કરે છે ત્યારે એને આ મારે કરવું નથી, આ મારે પ્રવૃત્તિ કરવી નથી, આ મારે પ્રવૃત્તિ કરવી નથી, એવી એને નહીં કરવાનું કરવા પણ પડે છે, કરવું પડે છે, નહીં કરવાનું કરવા કરવું પડે છે, એ એની કૃત્રિમતા છે. અને સહજપણે એ પ્રવૃત્તિમાં ઉપયોગ જાય નહીં, કેમ કે ઉપયોગ સ્થિર થયો છે આત્મામાં. અનંત ગુણના વૈભવમાં ઉપયોગ લીન થયો છે, નિજાનંદમાં મસ્ત છે, તેથી તે ઉપયોગ પ્રવૃત્તિમાં આવતો નથી, એને અનારંભી કહેવામાં આવે. હા, એની સાથે ઉપયોગની પ્રવૃત્તિ નથી, ઉપયોગની પ્રવૃત્તિ નથી, નિમિત્ત નૈમિતિક પણ બીજી પ્રવૃત્તિ પણ નથી, તેને અનારંભ અનારંભી કહેવામાં આવે છે. ત્યાગો યો અનારંભો, વિષય વિરાગો, વિષયમાં વિરક્તતા, નિર્વિષય સ્વ આત્મ ભાવના ઉત્થ ભાવનોથ સુખે તૃપ્તિમ કૃત્વા પંચેન્દ્રિય સુખ અભિલાષ ત્યાગો વિષય વિરાગ. આમ છે, માણસ એમ કે છે કે ભાઈ વિષયોનો રાગ છોડવો, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો રાગ છોડવો, પણ એમાં સુખ, સુખના આભાસને લઈને અથવા સુખ માનીને તે પ્રત્યે ઉપયોગ ઝૂકે છે, વળે છે, જાય છે, એમ છે ને ખરેખર. પણ જેને પોતાના સ્વરૂપના સુખની તૃપ્તિ વર્તે છે એ તૃપ્તિ કરીને નથી જતો એમ કે છે. જો અંતરમાં સુખના અનુભવની તૃપ્તિ ન હોય તો સુખ માટે ઉપયોગ ક્યાંય ને ક્યાંય તો ગયા વિના રહેશે નહીં. કેમ કે એને સુખ જોઈએ છે, એનો સ્વભાવ છે સુખ. અને સુખ માટે જગતના તમામ જીવોની પ્રવૃત્તિ જોવામાં આવે છે. કીડી મકોડીથી માંડીને કોઈ જીવ એવો નથી કે જે સુખ માટે અહર્નિશ પ્રયત્નમંત હોય નહીં. તો સીધી વાત છે કે નહીં? તમામ વિશ્વના જીવો સુખ માટે પ્રવૃત્તિ કરે છે. તો એ બહારમાં જે સુખ માટે વિષયની પ્રવૃત્તિ કરે છે, બહાર વિષયની બહિર વિષયમાંથી સુખ લેવાની, એ ક્યારે માટે? કે અંદરમાં સુખની તૃપ્તિ હોય તો. કોઈ માણસને એમ કહો કે આ તમે મિષ્ટાન જમો, એ ક્યારે ના પાડે? કે ભાઈ હું જમેલો છું, મારું પેટ ભર્યું છે ને હવે આમાં કઈ ચાલે હું નથી, તો એ ન જમે, એમ છે કે? એવો આ વિષય છે કે નિર્વિષય બહારના પાંચ ઇન્દ્રિયોના વિષયથી રહિત હોવાથી આત્માને નિર્વિષય કહેવામાં આવે છે. એવું જે સ્વાત્મભાવનો સુખ, પોતાના સ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન થયેલું જે સુખ, તે સુખમાં તૃપ્તિ કરીને, તે સુખમાં તૃપ્ત થઈને, તે પૂર્વક પંચેન્દ્રિય સુખની અભિલાષાનો ત્યાગ, એટલે પાંચ ઇન્દ્રિયના વિષય સંબંધી અભિલાષાના રાગ, એની ઉત્પત્તિ ન થાય, સ્વરૂપ સુખને આધીન ઉપયોગ હોવાથી બહારના વિષયનો રાગ, આકાંક્ષા વૃત્તિ, અપેક્ષા વૃત્તિ એ ઉત્પન્ન થાય, એને વિષય વિરાગ કહેવામાં આવે છે. એમ છે, વિષય વિરાગ. બાહ્ય વિષયની પ્રવૃત્તિ ન હોય, ત્યાગ કર્યો હોય, તેથી પ્રવૃત્તિ ન હોય એને ત્યાગ લોકો માને છે, ત્યાગનું ખરું સ્વરૂપ છે. આત્માની મુખ્યતા છે બધે. બહારમાં છોડીને બેઠો એટલે લોકોને એમ થાય ત્યાગ કરે છે, આપણે ત્યાગ કરી શકતા નથી. કેમ કે બહુભાગ જીવોની પરિસ્થિતિ એવી છે કે પ્રવૃત્તિનો રાગ એનાથી ચૂકતો નથી. પછી કોઈ અશુભ ને કોઈ શુભ, પણ પ્રવૃત્તિનો રાગ છૂટતો નથી. છોડવો દુષ્કર એને લાગે છે અને તેથી પ્રવૃત્તિ કર્યા કરે છે. એમાં કોઈ બાહ્ય પ્રવૃત્તિ છોડે છે તો એને આપણે ન છૂટીને એને છૂટી કઈ કિંમત આપે એમ એ જોવા જેવું નથી. તત્વ તો આ છે કે નિર્વિષય આત્મભાવના સુખી તૃપ્તિમ કૃત્વા. વિષય વિરાગ તો ત્યારે થાય છે કે જ્યારે પોતાના સ્વરૂપની ભાવનાથી જે સુખની ઉત્પત્તિ થાય અને એ ઉત્પન્ન થયેલા સુખમાં તૃપ્તિ વર્તે ત્યારે એને પર વિષયની ભાવના ઉત્પન્ન થતી નથી. ખરેખર તો ત્યારે પર વિષયનો ભાવ એને દુઃખરૂપ ભાષે છે, ઇન્દ્રાદી સંપદા દુઃખરૂપ ભાષે છે. એમ કહ્યું આવે છે દીપસિંહજી અનુભવ પ્રકાશ. સ્વરૂપના સુખ આગળ, સ્વરૂપના અનુભવના સુખ આગળ ઇન્દ્રાદી સંપદા એને દુઃખરૂપ વાત છે. એટલે શું કે પોતે ઇન્દ્ર હોવા છતાં પૂર્વક્રમના યોગે એનો જે ઉપયોગ અથવા લક્ષ જાય છે એની સંપત્તિ ઉપર, અસંખ્ય વિમાન છે મારા ઘરે. વિમાન એટલે અસંખ્ય દેવોનું એક એક વિમાન હોય છે. વિમાન એટલે રહેવાનું સ્થાન, ઉડે છે એ બધા તાબેદાર હોય છે. એટલે એને એને પુણ્ય લઈને એને જીયા જીયા કરે છે. એના ઉપર લક્ષ જાય છે ત્યારે એને દુઃખ થાય છે ખરેખર તો. એટલે ઇન્દ્રાદી સંપદા દુઃખનું કારણ છે એમ કહેવામાં આવે છે. કેમ કે ઉપયોગ એના ઉપર જાય છે અસ્થિરતાને લઈને, તો ચોથા ગુણ સ્થાને છે ને, અસ્થિરતા જેટલો ઉપયોગ જાય છે તો એને દુઃખ થાય છે. અરે અંદરની જે ઉપશમ વૃત્તિ છે એનું જે સુખ છે એની પાસે આવે, જે બહારનું ખેંચાણ છે જીવને આકુળતા ઉત્પન્ન કરાવે છે, પ્રત્યક્ષ આકુળતા છે, એટલે એને દુઃખનું કારણ દીધું. એ દુઃખ નથી કરાવતા પણ એનો ભાવ જાય છે તે દુઃખનું કારણ છે, પછી આરોપ કરવામાં આવે છે. રાગ, વિરાગ એટલે વૈરાગ્ય, એ પૂર્ણ છે, પૂર્ણ સુખવાન છે, પૂર્ણ સુખી છે. તેથી પોતાના સુખ માટે એને ક્યાંય નજર દોડાવવી પડે એ વસ્તુનું સ્વરૂપ નથી. એવું જે સ્વસંવેદન, એવું વેદન, એવું જે અનુભવન, એને ખરેખર વૈરાગ વિષય લાગે, એવો વૈરાગનું સ્વરૂપ છે. પોતાની પૂર્ણતાને લઈને વૈરાગ ઉપજ્યો છે. મારે જોતું નથી, જોતું નથી, મારે એનો ત્યાગ કરી દેવો છે, કેમ કે એમાંથી બંધન થાય છે એમ નહીં. ખરેખર તો મારી પૂર્ણતા આગળ બીજી કોઈ અવકાશ નથી. સુખના માટે અન્ય દ્રવ્યનો, અન્ય ભાવનો મારામાં અવકાશ નથી. એ રીતે ઉપેક્ષા વૃત્તિ, પર વિષય પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ એને વૈરાગ કહેવામાં આવે છે. ખો કસાયાણમ નિષ્કષાય શુદ્ધાત્મ ભાવના બોલીન ક્રોધાદી કષાય ત્યાગ કષાય ક્ષય, કષાય નો ક્ષય. આ દ્રવ્ય ભાવની વાત કરી છે ને, માથાળવી લીધી છે કે દ્રવ્યભાવ સંયમ સ્વરૂપમ. દ્રવ્યભાવ સંયમ કોને કહેવો? કે કષાયનો ક્ષય કરવો અંતરમાં એને ભાવ સંયમ કહેવામાં આવે છે. કષાય ભારેલા અગ્નિની જેમ રહે અને ઉપર કષાય દેખાય નહીં, એ તો માયાચારી કરી શકે છે એમ કહે છે. હોય છે ને રાજનીતિજ્ઞો જેને કહેવામાં આવે છે, રાજકીય પુરુષો, એવું મીઠું બોલે હે, આગતા સ્વાગતા દાણીભાઈને ખબર હોય એ ક્ષેત્રમાં થોડો એમને પ્રવેશ કરેલો છે. એવું મીઠું ને એવું સજ્જનતા પણ લાગે કે આ શું આદર સત્કાર કરે છે હે. તો અંદરમાં બધું ભરેલું પડ્યું હોય એની કઈ વાત કરી શકાય એવું કરી શકાય એમ કે છે કે જો મૂળમાંથી વિતરાગતા પૂર્વક્ષય ન થાય કષાયનો, ક્રોધાદિ ક્ષય, ક્રોધમાન માયાલો, એ નિષ્કષાય શુદ્ધાત્મ ભાવના બલે ન, એની રીત લીધી થાય. અકષાયનું જે આત્મ સ્વરૂપ એની જે ઉગ્ર ભાવના, એના બળ દ્વારા જે ક્રોધાદિ વિષય કષાય, ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ ન થાય, પરિણામમાં જે ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ, અકષાય ભાવની ઉત્પત્તિ થઈ ગઈ, પછી ક્રોધાદિ કષાયને ઉત્પન્ન થવાની જગ્યા નથી, એનો ક્ષય થઈ ગયો, નાશ થઈ ગયો, ફરીને ઉત્પન્ન ન થાય એવી ભાવનાની પરિસ્થિતિ બની એને કષાયનો ક્ષય કહેવામાં આવે છે. કષાય દબાઈ રહીએ તો એ તો વિકૃતિ અંદરથી બીજી થશે પાછી, સપ્રેસ કરે છે ને, રોગને દબાવવો નહીં, વૈદકનો આ નિયમ છે, રોગને દબાવવો નહીં. આમ રોગને દબાવીને એમ માને કે આ રોગ મટી ગયો છે, પણ અંદરથી પાછું બીજું ઊભું થાય. એમાં ક્રોધાદિ કષાય આત્માનો ભાવરૂપ છે, એને સમ્યક પ્રકારે ક્ષય કરવો, માત્ર એને કૃત્રિમ રીતે દબાવી રાખવો એ ધર્મની રીત છે નહી. સો સંયમોથી ભણીદા, એને સંયમ કહેવામાં આવે છે. સો યમ ગુણ વિશિષ્ટ સંયમ થી ભણીત, આરંભ ત્યાગ, બાર પ્રવૃત્તિ ત્યાગ, અનારંભપણું, વિષય વૈરાગ્ય, એને સંયમ કહેવામાં આવે છે. સો એવમ ગુણ વિશિષ્ટ સંયમ, આવા ગુણોની વિશિષ્ટતા છે તેને સંયમ કહેવામાં આવ્યો છે. અવજ્જાએ વિશેષેણ સામાન્યેન અપિ તાવદિદં સંયમ લક્ષણમ પ્રવૃજ્યામ તપશ્ચરણ અવસ્થાયામ વિશેષેણ ઇતિ. આ પ્રકારે પ્રવૃજ્યા એટલે દીક્ષામાં અથવા તપશ્ચર્યાની અવસ્થામાં વિશેષપણે પ્રથમ તો આ સંયમનું લક્ષણ છે. આ સર્વસામાન્ય જાણવું જોઈએ, સર્વસામાન્ય એટલે આ પ્રકાર તો ઓછામાં ઓછો એને હોવો જોઈએ. અત્ર અભ્યંતર શુદ્ધાત્મ સંવિતિર ભાવ સંયમો બહિરંગ નિવૃત્તિશ્ચ દ્રવ્ય સંયમ ઇતિ. અહિયાં અભ્યંતર શુદ્ધાત્માનું સ્વસંવેદન છે તે ભાવ સંયમ છે. અસ્થિતિ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું સ્વસંવેદન છે, સ્વસંવિતિ, સંવિતિ એટલે સ્વસંવેદન, તે ભાવ સંયમ છે. અને બહિરંગ નિવૃત્તિ, બહારમાં પ્રવૃત્તિની નિવૃત્તિ, તેને દ્રવ સંયમ કહેવામાં આવે છે. આગળની દશા તો કહી દીધી કે બહારમાં ફેરફાર છે એ અકિંચિત કર છે, જો એને અંદરમાં સ્વસંવેદન ન હોય તો એથી કાંઈ લાભ થવાનો નથી. એ રીતે ભાવની પ્રધાનતા છે. પાંત્રીસ પૂરથી વધારાની ગાથા છે. હવે અહીંયા ક્રમમાં મૂળમાં 240 ગાથા છે. હવે આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયમ તત્વના યુગપતપણાનું અને આત્મજ્ઞાનનું યુગપતપણું સાધે છે. અર્થાત આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયમ તત્વ એ ત્રિકની સાથે આત્મજ્ઞાનનું પણ યુગપતપણું સાધે છે. એટલે કે આ ત્રણની સાથે આત્મજ્ઞાન હોય તો તે સાધુ સાચો, તે સાધક સાચો, બાકી સાચો સાધુ કહેવામાં આવતો નથી. મૂળ ગાથા પંચ સમીદો તિગુતો પંચેન્દ્રિય સમૂળો જીદ કસાવો દંશન નાણ સમગો સમિતિયુક્ત પાંચ ઇન્દ્રિયોના સંવર વાળો, ત્રણ જીભ પસાય અને દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ એવો જે સમા, એટલે જેને ગ્રહ અને ભાવ બંને સંયમ વર્તે છે તેને સંયત કયો છે, એને સંયત, એને સાધુ અથવા એને સંયમી કહેવામાં આવે છે. ટીકા: જે પુરુષ અનેકાંત ચેતન આગમ જ્ઞાન ના બળથી અનેકાંત જેનું ચિહ્ન છે અથવા ટોચ છે, કલગી છે અથવા શોભા છે, જ્ઞાન એટલે શ્રદ્ધાન અને જ્ઞાન, સ્વરૂપનું અભેદ શ્રદ્ધાન અને સ્વરૂપનું અભેદ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, એનાથી જે પરિપૂર્ણ છે. આ સમિતિ ગુપ્તિ ઇન્દ્રિય નિરોધી તો છે જ બારમાં, એ ઉપરાંત એને શુદ્ધાત્માનું શ્રદ્ધાન જ્ઞાન વર્તે છે, એ બરાબર સાધક છે એમ સાથે સાથે લીધું. જે પુરુષ અનેકાંત કેતન આગમ જ્ઞાન ના બળથી, એટલે અનેકાંત જેની શોભા છે એવું જે આગમ જ્ઞાન છે તેના બળથી સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ જ્ઞાન જેનો એક આકાર છે, એવા આત્માને શ્રદ્ધતો અને અનુભવતો થકો. આગમ જ્ઞાન પૂર્વક પોતાના શ્રદ્ધાન, પોતાના આત્માનું જેને અભેદ શ્રદ્ધાન વર્તે છે અને પોતાને અનુભવે છે, કેવું છે કે એક જ્ઞાનાકાર છે આત્મા, કેવો છે કે એક જ્ઞાન જેનો આકાર છે. સામાન લીધું, સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું જે જ્ઞાન છે તે વિશેષ જ્ઞાન છે, પણ એ વિશેષ જ્ઞાનમાં એક જ્ઞાનાકાર તે એનું સામાન્ય જ્ઞાન મુખ્ય કરવાનો વિષય થયો. સામાન્ય મુખ્યતા છે, સામાન્યનો આવિર્ભાવ છે. ભલે અનેક જ્ઞેયો જણાય પણ એની એનો આવિર્ભાવ છે નહીં. એ જ્ઞાનનો, એ જ્ઞાન જેનો આકાર છે એનો આવિર્ભાવ છે. એવા આત્માને શ્રદ્ધતો નિરાકાર એટલે શું છે કે અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, ત્યારે જ્ઞાનની પર્યાયમાં અનેક જ્ઞાકારે જ્ઞાન થયું છે, પ્રતિબિંબ પડે છે એમ જ્ઞાન છે, દર્પણ છે અને એમાં અનિજ્ઞો એમ જણાય છે. કાળું કાળું જણાય છે, પીળું પીળું જણાય છે, સફેદ સફેદ જણાય છે, ગોળ ગોળ જણાય છે, ચોરસ ચોરસ જણાય છે, એમ અનિજ્ઞો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તો પણ તે વિશેષ જ્ઞાન એટલે અનેક ભેદો જે જ્ઞાનમાં ઉત્પન્ન થયા તેનો આવિર્ભાવ નહીં કરીને એક જ્ઞાન જેનો આકાર છે, બધું એ જ્ઞાન છે સામાન્ય લઈ લીધું, એવા આત્માને શ્રદ્ધતો મિલિત થતું વિશે જ્ઞાન, જ્ઞાકારો સાથે મિલિત થતું, જ્ઞાકાર રૂપે થતું, જેને જ્ઞેયને જ્ઞાન મળે છે એમ લાગે છે. એને આમ તીખું લાગે છે તો એમ કહે છે મને મરચું તીખું લાગ્યું, જાણે જ્ઞેયને જ્ઞેયને જ્ઞાન મળી જતા હોય એમ એને લાગે છે. વસ્તુતા એમ છે, જ્ઞાન તો ફક્ત ત્યાં જાણે જ છે, જેટલું તીખાપણું છે ઓછાયા વત્તાન છે, તેને ફક્ત જ્ઞાન જાણે જ છે, સિવાય કાંઈ જ્ઞાનનું જાણવા સિવાય કોઈ વિશેષકાર છે. પણ જાણે જ્ઞેય સાથે જ્ઞાન મળતું હોય એવું એવું જે જ્ઞાન છે એવું એક જ્ઞાન જેનો આકાર છે, અનેક પણ એ જ્ઞાનનો આકાર નથી એમ કે છે, એક જ્ઞાન જેનો આકાર છે એ જ્ઞાન કહીને સામાન્ય જેવું છે, એવા આત્માને શ્રદ્ધતો એમ. જ્ઞાન સ્વરૂપી આત્મા છે એ શ્રદ્ધાનો વિષય છે. અનેક જ્ઞાન એવા જ્ઞાન વાળો આત્મા એ શ્રદ્ધા નો વિષય. સામાન્ય આગળ એ બતાવી દઈશ. એવા આત્માને શ્રદ્ધતો અને અનુભવતો થકો. આત્મામાં જ નિત્યો નિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો. પોતાના નિર સ્વરૂપમાં અભેદ એકાકાર જ્ઞાન સ્વરૂપમાં જ સદાયને માટે સ્થિર વૃત્તિને ઈચ્છતો થકો. એટલે એમાં જ સ્થિરતામાં રીઝવા માગે છે એવો જેનો પ્રયત્ન છે એવા જીવની વાત લે છે. સંયમના સાધનરૂપ બનાવેલા શરીર પાત્રને બાહ્ય સંયમના સાધનરૂપ બનાવેલું જે શરીરરૂપી પાત્ર છે સાધન છે કે જે શરીર દ્વારા બાહ્ય સંયમ પાળે છે. શરીર પાત્રને પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો. શરીર દ્વારા હાલવું ચાલવું બોલવું ઉઠવું બેસવું એવી જે કોઈ ચીજ વસ્તુ લેવી મૂકવી જે કોઈ પ્રવૃત્તિ છે એને નિયમિત કરવી એને સમિતિથી અંકુશિત કરી એમ કહેવામાં આવે છે. એની મર્યાદા મર્યાદિત પ્રવૃત્તિ થાય છે. એમાં ભાવની મર્યાદા છે અને દ્રવ્યની પણ મર્યાદા છે. એ પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો. કોને? શરીર પાત્રને. શરીરને અંકુશિત રાખે છે. એ અહીંયા ભાવ જ્યાં સંયમ થયો ત્યાં અહીંયા દ્રવ્ય સંયમ પ્રત્યે છે એને શરીરને અંકુશમાં રાખવું એમ કહેવામાં આવે છે. એ શરીર પ્રવૃત્તિ ઘટી જાય છે. ક્રમશઃ પાંચ ઇન્દ્રિયોના નિશ્ચળ નિરોધ દ્વારા જેને કાય વચન મનનો વ્યાપાર વિરામ પામ્યો છે. ક્રમશઃ પાંચ ઇન્દ્રિયોના નિશ્ચળ નિરોધ દ્વારા ઇન્દ્રિયો તરફનો ઉપયોગ જેતો અટકી ગયો છે સ્વયં એને નિરોધ કહેવામાં આવે છે. એ પણ નિશ્ચળ નિરોધ છે. ચંચળતા વિનાનો નિરોધ છે. તે દ્વારા જેને કાય વચન મનનો વ્યાપાર પણ વિરામ પામ્યો છે એવો થયો છે. પોતાના સ્વરૂપ સ્થિરતાને લઈને પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યે ઉપયોગ નહીં જવાથી તેના નિમિત્તે થતો જે મન વચન કાયનો જે વ્યાપાર એટલે પ્રવૃત્તિ તે પણ જેને વિરામ પામી ગઈ છે. એટલે જે આત્મામાં ઠરેલા છે તેથી ત્યાં મન વચન કાયાના વ્યાપાર પણ ઠરેલા જોવામાં આવે છે એમ કે છે. નિશ્ચિંત વિરામ પામ્યો છે એવો થઈને મુનિ છે ને એટલી બાહ્ય પ્રવૃત્તિમાં પણ મન વચન કાયાનું ઠરેલપણું એટલું હોય કે જોનાર એક વાર ઠરી જાય. જીનમુદ્રા છે ખરેખર તો મુનિ છે અને જીનમુદ્રા કહેવામાં આવી છે. જીનમુદ્રા છે તે ગૌણપણે આત્મજ્ઞાનનો સમ્યક દર્શનનો કારણ છે. આ પ્રતિમા જે જીનમુદ્રા છે મુનિનો હોય સાક્ષાત ભગવાનનો હોય તો પ્રતિમાજીને જીનમુદ્રા કહેવામાં આવે છે. કેટલાક સૂત્રોમાં એને ગૌણપણે સમ્યક દર્શનનું કારણ કહેવામાં આવે છે. એટલે વ્યવહાર છે મંદિરમાં સ્થાપના દર્શનનો જે વ્યવહાર છે એની પાછળ મર્મ છે. કે સિદ્ધો એમાં આત્મજ્ઞાન થાય એવું નિમિત્ત રહેલું છે. વિરામ પામ્યો છે એવો શબ્દ મનનો વચનનો અને કાયાનો વેપાર જાણે વિરામ પામી ગયો છે અટકી ગયો છે સ્થિર બિંબ થઈ ગયા છે એવો થઈને ચીજ વૃત્તિને પરગ્રહમાં ભ્રમણનું નિમિત્ત જે કષાય સમૂહ સિદ્ધ વૃત્તિ ને ચૈતન્ય વૃત્તિ ને પરદ્રવ્યોમાં જે ભ્રમણ થાય છે, આ તો મુનિ ને કે છે આ ભ્રમણ અટકે છે. અન્ય મતો અન્ય મતિમાં તો ભગવાન પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે કરતા માને છે ને, એમાં ભગવાન ઉઠીને પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે. આ તો કે છે કે હજી ભગવાન થયા નથી, પણ ભગવાન થયાની તૈયારી માંડી છે, ઉદ્યમ માંડ્યો છે, પરદ્રવ્યની પ્રવૃત્તિ કરતા. નિર્દોષતા શું ચીજ છે એ વિષય બહુ સ્પષ્ટ છે. ચીદ વૃત્તિ ને પરદ્રવ્યમાં ભ્રમણ નું નિમિત્ત શું કરવા? ચીદ વૃત્તિ પરદ્રવ્યમાં ભ્રમણ કરે છે કે એનો નિમિત્તો કષાય સમૂહ છે, દોષ નો ઓટલો પીડ્યો છે એટલે પરદ્રવ્યમાં ઉપયોગ જાય છે એમ કહે. એનું નિમિત્ત બી કષાય સમૂહ, તે કષાય સમૂહ આત્માની સાથે અન્યોન્ય મિલનને લીધે અત્યંત એકરૂપ થઈ ગયો હોવા છતાં પણ શું કહે છે કે એ કષાય રાગ ઉત્પન્ન થાય છે ત્યારે જાણે એ આત્માને બે એક છે, મેં રાગ કર્યો મેં ક્રોધ કર્યો, હું રાગી હું ક્રોધી, એ હું અત્યંત એકરૂપ થઈ ગયો. મિલન એટલે સંયોગ, કષાય અને જ્ઞાન એ બંને એક સાથે જોઈને એને સંયોગ કહેવામાં આવે છે, એને મિલન કહેવામાં આવે છે. અને એને એમ થાય છે કે જાણે મને જ થાય છે, એ હું અત્યંત એક રૂપ થઈ ગયેલું હોવા છતાં એના પર્યાયમાં અનુભવ છે ને. સ્વભાવ ભેદ ને લીધે આ ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન તેને થાય છે કે જેનું જ્ઞાન સ્વભાવ ગ્રાહી પણ પ્રગટ કરે છે તેને ભેદ જ્ઞાન થવાનો આ મુદ્દો છે. જોકે જ્ઞાનમાં સ્વભાવને ગ્રહણ કરવાની શક્તિ તો છે, પણ એ શક્તિનો ઉપયોગ સદુપયોગ સ્વભાવગ્રાહી પણ નિજ જ્ઞાન સ્વભાવ શું અને પરમા કષાય સ્વભાવ શું એમ બેનું ભિન્ન ભિન્ન સ્વભાવ પણ સ્વભાવ ભેદને લીધે જાણવું, કેમ કે બેને તફાવત છે. રાગનો સ્વભાવ કષાયનો સ્વભાવ આકુળપણું દુઃખપણું છે, એનો સ્વભાવ છે, હું આથી જુદું પડે છે. એટલે એમ કે છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. એ ક્યાંથી લાગે છે? કે જેનું જ્ઞાન સ્વભાવગ્રાહી પણ આ બાજુ જવાની તૈયારી કરે છે, હજી તો થયું નથી હો, ત્યાં એને વિકલ્પ જે ચાલુ વિકલ્પની ધારા એમાં એને દુઃખનો અનુભવ થવા લાગે છે. કષાય દુઃખ સ્વભાવી છે, રાગ દુઃખ સ્વભાવી છે, અને જ્ઞાન સુખ સ્વભાવી છે, સુખ સાથે અભેદ છે. કયું જ્ઞાન? કે જે જ્ઞાન છે તે તો સુખ સ્વભાવ વાળું છે, સુખ સ્વભાવ વાળું તે જ્ઞાન નહીં, ને જ્ઞાન હોય એમાં સુખ સ્વભાવ હોય હોય ને હોય જ. બસ આ એનો સીધો સ્વભાવથી ફેંસલો છે. જેમાં દુઃખ ભાસે છે તે આત્મા નહીં, તે જ્ઞાન નહીં. જ્ઞાન નહીં એટલે આત્મા નહીં, ભેદ પાડવો છે ને. જુદા પાડવાની નોખા પાડવાની અંતરંગ જે જ્ઞાનની પ્રવૃત્તિ છે જેને પ્રજ્ઞા છે ને કે છે શાસ્ત્ર, કે જે સુખરૂખના પ્રયોજન વિષયમાં આ દુઃખ છે ને આ સુખ છે એમ જુદો પાડે છે, એને તીક્ષણ થાય છે એટલે એને પ્રજ્ઞા છીની કહે છે. છીણીનું ઉપનામ આપ્યું છે એની તીક્ષ્ણતાને જોઈને, કેમ કે છીણીની ધાર હોય છે એ શું કહે છે કે ચીદ વૃત્તિને પરદ્રવ્યમાં ભ્રમણનું નિમિત્ત જે કષાય સમૂહ, એ કેમ ચૈતન્ય વૃત્તિ પરદ્રવ્યમાં એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં, બીજા દ્રવ્યથી ત્રીજા દ્રવ્યમાં ભ્રમણ કરે છે, તે અંદર કશાય નો ભાર પડેલો છે. અને તે આત્માની સાથે જાણે એક મેઘ થઈ ગયો હોય સંયોગને લઈને, એવી સ્થિતિ હોવા છતાં એટલે વિતરાગ સંપૂર્ણ થયો નથી. રાગાદી ઉત્પન્ન થાય તો પણ એને સ્વભાવ ભેદને લઈને જે જુદો પાડે છે એમ કેમ છે, છતાં પણ સ્વભાવ ભેદને લીધે તેને પરપણે નક્કી કરીને, નિશ્ચિત કરીને આત્માથી જ તેને કુશળ મલ્લની માફક અત્યંત મર્દન કરીને બહુ લીધું. નિશ્ચિત્ય આત્મને એવ કુશળો મલ્લ એવ સુનિર્ભરમ નિષ્પિડ્ય નિષ્પિડ્ય એમ લીધું. મર્દન કરીને, મર્દન કરવું નિષ્પિડ્ય નિષ્પિડ્ય, સારી રીતે મર્દન કરવું. મર્દન કરવું એટલે મારી નાખવું, દબાવી દેવું, કચડી નાખવું એને મર્દન કર્યું, કચડીને મારવું એને મર્દન કહે છે. એટલે કે જે કષાય સમૂહ આત્માને કચડીને મારતો હતો એ હવે જ્ઞાન રૂપી મલ કષાયને કચડીને મારે છે. ઉપમા આપી છે, પ્રકાર લીધો છે અંદર. કેમ કે જે અનાદિનો કષાયનો રસ છે એ કષાય રસ તોડવામાં થોડી જ્ઞાનમાં તાકાત પડે છે, એટલે જાણે એ કચડીને મારે છે, પછાડે છે, એવો એક પ્રકાર લેવામાં આવ્યો છે. એ બધો અંતરંગ અનુભવમાં જે પ્રકાર પડે છે ને એનો સંકેત છે એની અંદર. સ્વભાવ ભેદ ને લીધે તેને એટલે કષાયને પરપણે નક્કી કરીને, પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાય હોય તો પણ આત્માથી જ એટલે પોતાની તાકાતથી જ, પોતાના સામર્થ્યથી જ, કોઈની મદદ વિના તેને એટલે કષાયને કુશળ મલ્લની માફક, જેમ કોઈ શરીરમાં તો અલમસ્ત હોય પણ કુસ્તીમાં પણ કુશળતા વાળો હોય, એકલો અલમસ્ત હોય ને કુશળતા ન હોય તો યુક્તિથી એને પછાડે, સામો સામો ભલે નિર્બળ દેખાતો હોય પણ એવી યુક્તિ વાપરે, કઈ પગની આંટીને એવું મારે છે ને કુસ્તી કરે ત્યારે, એટલી શક્તિ ન દેખાતી હોય પણ યુક્તિ એવી હોય કે ઘણી શક્તિ વાળો દેખાતો હોય તો પણ એને પથ્થર ખબરાવી જાય. પણ આ તો કુશળ મલ ની માફક એમ લીધો, યુક્તિ પ્રયુક્તિ પણ જાણે છે. અત્યંત મર્દન કરીને કષાયને, અત્યંત મર્દન ક્રમિક કરીને અક્રમે એટલે એક સાથે મારી નાખે, કચડી કચડીને એક સાથે મારી નાખે છે, એને જરાય જીવતો રહેવા દેતો નથી. ક્ષય કરવું છે એમને છે ને, કષાય નો ક્ષય કરે છે. જીત કષાય, કષાય ઉપર વિજય મેળવ્યો, જીત કષાય ઉપરની વ્યાખ્યા ચાલે છે. કષાયને જીત્યો, અત્યાર સુધી પોતે કષાયની ઉત્પત્તિમાં હારી જતો હતો, આના વગર મારે ન ચાલે ને આના વગર મારે ન ચાલે, કેમ કે બસ મારી સ્થિતિ મને એવી દેખાય છે કે મારે આના પર વગર ચાલે નહીં, મારે શરીર વગર ન ચાલે, મારે શરીરના સ્વાસ્થ્ય વગર ન ચાલે, મારે શરીરની અનુકૂળતા વગર ન ચાલે, મારે ખાણીપીણી વિના ન ચાલે, હવા પાણી વિના મારે ન ચાલે, કેમ કે મારી સ્થિતિ એવી છે. ભાઈ તું આત્મા છો, અને આત્મા આત્માના સામર્થ્યથી અનાદિ અનંત જીવે છે, ટકે છે, રહે છે, અને પોતાના સુખને ભોગવે એવું એનું સ્વરૂપ છે. એ હારી જતો હતો, દબાઈ જતો હતો અને હારી જતો હતો, એ હવે જીતે છે એમ કહે છે. તે પુરુષ ખરેખર સકળ પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં આત્મા તો ખરેખર સકળ પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં પોતાના સ્વભાવથી શૂન્ય નથી એમ કેવું છે. વિશુદ્ધ દર્શન જ્ઞાન માત્ર સ્વભાવ રૂપે રહેલા આત્મતત્વમાં સ્વદ્રવ્યમાં નિત્ય નિશ્ચળ પરિણતિ ઉપજી હોવાથી નિત્ય નિશ્ચળ સંબંધ સાક્ષાત સંયત જ છે. શું કે છે? શૂન્ય શૂન્ય કે છે ને, આત્મા શૂન્ય છે. શાસ્ત્ર માં શૂન્ય કયો છે બરાબર છે, પણ પરદ્રવ્યથી એ શૂન્ય છે. તે પુરુષ ખરેખર સમસ્ત પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં પોતાના શુદ્ધ દર્શન જ્ઞાન માત્ર સ્વભાવ રૂપે રહેલું જે આત્મતત્વ, તેમાં સદાય નિશ્ચળ પરિણામ એના ઉપયોગ સ્થિર થઈ ગયો હોવાથી એને સાક્ષાત સંયમ સંયત અથવા સંયમી કહેવામાં આવે છે. એ પરમાર્થ સંયમ છે અને તેને જ નિત્ય નિશ્ચળ સ્થિર પરિણતિ સદાય સ્થિર હવે પાછી પડશે એને સંયમ કહેવામાં આવે છે. અને તેને જ આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયમતત્વના યુગપણાનું અને આત્મજ્ઞાનનું યુગપણું સિદ્ધ થાય. વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન યુગ સાથે છે અને સાથે સાથે એને આત્મજ્ઞાન વર્તે એ રીતે સિદ્ધ થાય. Thank you.